આ જીવ ચાર ગતિ પરિભ્રમણ સંસાર એમાં દુખી થયેલો છે. ને બહારમાં ગમે તેટલું ધન હો, કુટુંબ પરિવાર, નોકર ચાકર, હાથી ઘોડા કે રાજ્યાધિક વૈભવ હો ભાઈનો, તો પણ એ કોઈ આત્માને દુઃખ ટાળીને સુખ કરે એવું ક્યાંય નથી. કોઈ પણ પદાર્થ આત્માને સહાયક મદદગાર દુઃખ ટાળીને સુખ આપે એવું ક્યાંય એને થતું નથી. પણ સમ્યજ્ઞાન આત્માનું સ્વરૂપ છે, તે એકવાર પ્રાપ્ત થયા પછી અક્ષય થઈ જાય છે, કદી નાશ પામતું નથી. આ જીવને સુખનું કારણ હોય, એને જો દુઃખ ટાળીને આત્માનું હિત કરવાનું કોઈ સાધન હોય તો એક સમ્યક જ્ઞાન છે. બહારના સંયોગ તો છે અને હમણાં પુનઃ ઉદય ફરી જતા બધું ફરી જાય છે. એ કોઈ આ જીવને સહાયક મદદગાર સુખનું કારણ થતા નથી. પણ સમ્યક જ્ઞાન એ શું છે? આત્માનું સ્વરૂપ છે, આત્માનો સ્વભાવ છે. અને જેનું જે સ્વરૂપ હોય, સ્વભાવ હોય, એ ક્યારેય ટળે નહીં, નાશ ન પામે. લીંબુમાંથી જેમ ખટાશ ન જાય, અગ્નિમાંથી જેમ ગરમી ન જાય, બરફમાંથી જેમ ઠંડી ન જાય, એમ જેનું જે સ્વરૂપ હોય તે ક્યારેય નાશ પામતું નથી. તો સમ્યક જ્ઞાન શું છે? આત્માનું સ્વરૂપ છે, આત્માનો સ્વભાવ છે. તેથી તે એકવાર પ્રાપ્ત થયા પછી અક્ષય, નાશ ન થાય તેવું થઈ જાય છે, ક્યારેય નાશ પામતું નથી. અને નાશ પામતું નથી તો એ આત્માને નિરંતર સુખનું કારણ રહે છે. આ તો સંયોગો આવ્યા છે ને પાછા ચાલ્યા જાય છે. એક સમ્યક જ્ઞાન જ અચળ એક રૂપ રહે છે. એકવાર પ્રાપ્ત થયું તે હવે સાદી અનંતકાર તેને સુખમાં એને કારણ બને છે. આત્મા અને પર વસ્તુઓનું ભેદ જ્ઞાન જ તે સમ્યક જ્ઞાનનું કારણ છે. પેલા સમ્યક જ્ઞાનની મહિમા દેખાડી કે સમ્યક જ્ઞાન નથી એ સિવાય બહારમાં ગમે એવો ધન, કુટુંબ, પરિવાર, નોકર ચાકર, રાજ્ય હોય તો પણ સુખનું કારણ નથી. અને એ સમ્યક દર્શન હશે તો એને હંમેશા સુખનું કારણ થશે. તો કેમ સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું? એની પ્રાપ્ત કરવાની વિધિ શું છે? કે આત્મા અને પર વસ્તુનું, આત્મા અને રાગનું ભેદ જ્ઞાન જ તે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવાનું, પ્રગટ કરવાનું કારણ છે. તેથી આત્મહિતેચ્છુ ભવ્ય જીવોએ, કોણે આવું કરવું જોઈએ? ભવ્ય જીવો, કે જેને આત્માનું હિત કરવું છે. અભવિત આત્માનું કલ્યાણ કરવાના નથી, પણ જેને આત્માનું હિત કરવું છે, આત્માનું કલ્યાણ કરવું છે, આત્માને સંસારના દુઃખથી મુક્ત કરવો છે, એવા જ ભવ્ય જીવોએ કરોડો ઉપાય કરીને પણ, જેને શું કહીએ આપણે, ગમે તેમ કરીને, કરોડો ઉપાય કહેતા ગમે તે, કમ વોટ મે, જેમ કહીએ ને બહારમાં જેમ લાગે છે પૈસા કમાવા શું કરીએ છીએ આપણે, ગમે તે કરીને પૈસા કમાવાની પાછળ દોડીએ છીએ. શા માટે? કારણ કે આપણને સુખનું કારણ લાગે. જે જે સુખનું કારણ લાગે તેની પાછળ આપણે દોડ્યા વગર રહેતા નથી. અહીંયા કહે છે ભવ્ય જીવોએ કરોડો ઉપાય કરીને આ ભેદ વિજ્ઞાન દ્વારા સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આ ભવમાં સમ્યક દર્શન અને સમ્યક દર્શન સાથે સમ્યક જ્ઞાન જો એને સુખી થવું હોય તો પ્રાપ્ત કરવું જોઈએ. હવે હજી આગળ સમ્યક જ્ઞાનનો મહિમા અને વિષયોની ઈચ્છા રોકવાનો ઉપાય. દુઃખનું કારણ કોણ છે? વિષયો પ્રાપ્ત કરવાની ઈચ્છા. વિષયો નહીં, વિષયો દુઃખનું કારણ નથી, પોતાનો સ્વભાવ દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ કોણ છે? વિષયોને પ્રાપ્ત કરવાની ઈચ્છા. કારણ કે વિષયો પ્રાપ્ત કરવાની ઈચ્છા તો થાય છે, પણ વિષયો તો સામે એટલા છે નહીં. અને વિષયો મળવા ન મળવા એ કોને આધીન છે? ઈચ્છાને આધીન કે પુણ્યને આધીન? વિષયો પદાર્થો બાહ્ય મળવા તે પુણ્યને આધીન છે. તો પુણ્ય તો એટલા હોય ન હોય તો વિષયો મળતા નથી, તો તેને એની ઈચ્છાથી આકુલતા દુઃખ થાય છે, અને મળે તો પણ એને ભોગવવાની આકુલતા થાય છે. માટે દુઃખ આકુલતામાં છે. દુઃખ નથી પર પદાર્થમાં, દુઃખ નથી સ્વભાવમાં. સ્વદ્રવ્યમાં દુઃખ નથી, પરદ્રવ્યમાં દુઃખ નથી. પરદ્રવ્યને પોતાપણે માનવાની ઈચ્છા, મેળવવાની ઈચ્છા, તે જ દુઃખનું કારણ છે. તેને અહીંયા આપણને બે વાત કરે છે તેની આઠમી ગાથા. जे पूरव शिव गए जाहि अरु आगे जे है तो सब महिमा ज्ञान तनि मुनि नाथ कहे है। विषय चाह दव दाह जगत जन अरनिद जावे तास उपायन आन ज्ञान धन दान बुझावे। जे आपने समय सार मार से ने भेद विज्ञान तो सीधा सीधा एकिल केचन हेम अहिया केचे भूत पूरव पूरव एटले भूतकाळ मां जे कोई मोक्ष मां शिव मां भूतकाळ मां गया छे जाही अत्यारना जई रह्या छे अने अरु आगे आगे एटले भविष्य मां जवाना छे सेना कारणे जवाना छे सो सब महिमा ज्ञान तने ए बधी महिमा कोनी छे सम्यक ज्ञानी भेद ज्ञानी भेद विज्ञान तो सीधा सीधा एकिल के छे ना अत्यार सुधी जे कोई सिद्ध थया छे सेना कारणे थया छे भेद ज्ञान ईज वात अहीं आपणने बीजी भाषामां वात करे छे। એનું સામે પિક્ચરમાં દેખાડ્યું છે શું દેખાડ્યું છે મુનિરાજ ધ્યાનમાં બેઠા છે એની સામે શું દેખાડ્યું છે એમાં શું સામે દેખાડ્યું છે લેમ્પ લેમ્પ એટલે પ્રકાશ જ્ઞાનનો પ્રકાશ જેવી રીતે એના પ્રકાશ લેમ્પના પ્રકાશમાં શું છે વસ્તુ એ ખ્યાલ આવે છે એમ ભેદ જ્ઞાનની જ્યોતિ જો પ્રગટ થાય છે તો સ્વપર શું છે સ્વભાવ વિભાવ શું છે એ બધો ખ્યાલ આવે છે અને એની પછી શું દેખાડ્યું છે શું શેનું દ્રશ્ય દેખાડ્યું છે સિદ્ધ શિલાનું એમાં એમાં ત્રણ સ્ટેપ ક્યાં મૂક્યા છે સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર બે બાજુ ભેદ જ્ઞાનની જ્યોતિ દેખાડીને એનાથી શું દેખાડ્યું છે કે સિદ્ધ શિલા ઉપર જવું હોય લોકાગ્રે જવું હોય તો શું પ્રાપ્ત કરવું ભેદ જ્ઞાન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સિદ્ધ શિલામાં જોયું બીજું કઈ દેખાણું કઈ ખડગાસન ને પદ્માસન એ સિવાય બીજું એના માટે સિદ્ધ સમા સિદ્ધ દશામાં એક દેખાયેલું છે બે આસન હોય શકે પદ્માસન અને ખડગાસન ગમે તેવા આસનમાં હોય સુતા હોય ગમે તે કયો પ્રમાદમાં પડ્યા હોય કે મને મોક્ષ થઈ જશે એમ નથી એનું ધ્યાનનું પણ આસન હોય ધ્યાનનું આસન બે પ્રકારે કાં તો પદ્માસન કાં તો ખડગાસન એવી અને બીજું શું દેખાડ્યું છે ત્યાં બધાનો માથાનો ભાગ કેવો છે લેવલ સરખો છે ને અને આપણો કેવો છે આપણો પગથી સરખો છે કારણ કે આપણે ઊંધા છીએ સીધથી આપણે સીધથી ઊંધા હોવાથી આપણો સેલો લેવલ સરખું છે બરોબર છે કે નહીં માથાનું લેવલ અપ એન્ડ ડાઉન છે અને ત્યાં શું છે કારણ કે પૂર્ણતા પ્રગટ થયું પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું હોય માથાનું લેવલ છે ને ચિત્રમાં દેખાડ્યું છે ને એક સરખું છે તો આપણે એવી દશા પ્રાપ્ત કરી છે જ્યાં પૂર્ણ સુખ પૂર્ણ જ્ઞાન આપણને પ્રગટ થઈ જાય પછી નીચે શું દેખાડ્યું છે શું લખાયું ફાયર અગ્નિ અગ્નિ દેખાડ્યું છે ને જંગલ માં શું દેખાડ્યું છે અગ્નિ વિષયોની પ્રાપ્ત કરવાની પાંચ ઇન્દ્રિયના પદાર્થો સ્પર્શ રસ ગંધના પદાર્થો પ્રાપ્ત કરવાની અંદરમાં શું થયું છે અગ્નિ છે અંદર માં એવી અગ્નિ ની બળતરા અને ખબર કોઈ ગુજરાતી માં એમ કે જઠરા અગ્નિ કે ભૂખ લાગે એને શું કહે છે રિયલી જઠરા અગ્નિ છે એમ આ વિષયોની ઈચ્છા આત્માને શું કરે છે ઠંડક આપે છે કે બાળે છે જેમ અગ્નિ વનને બાળે છે એમાં એક એક વિષયોની અને શાસ્ત્રમાં તો દ્રષ્ટાંત એવું આપે છે જેને એક એક ઇન્દ્રિયની પણ લોલુપતાથી એનો જીવ ગુમાવે છે પતંગિય પ્રકાશ ને જઈને એનું જીવ ગુમાવે છે હરણ સંગીત સાંભળવાથી કરે છે ભમરો સુગંધ માંથી તો એક એક જીવ એક એક ઇન્દ્રિયના વિષયમાં શું કરે છે એનું ફસાઈને પ્રાણ ગુમાવે છે જીવન ગુમાવે અને આ જીવ પાંચેયમાં ફસાયેલો મમતા પડી તેનું શું થવાનું છે પાંચે ઇન્દ્રિયના વિષયની એને અગ્નિ લાગી છે દાહ લાગી છે એ અગ્નિને બુજાવવા માટે શું કરવું પડશે શું છે ફાયર બ્રિગેડ ક્યાંથી લઈ આવશું આપણે કે સમય જ્ઞાન રૂપી વરસાદ જ્યાં વરસે તે વિષયની દાહ પાંચ ઇન્દ્રિય વિષયોની ઈચ્છા એની મેટાવ વગર રહેશે એવી સુંદર ઉપમા આપીને આપણને અહીંયા હવે સમજાવે છે તેનો અન્વયાર્થ લઈએ પૂરવ પૂરવ એટલે પૂર્વે પૂર્વે જે જીવો મોક્ષમાં ગયા છે ભૂતકાળમાં જે કોઈ સિદ્ધ ગયા છે, કેટલા ગયા છે ભૂતકાળમાં અત્યાર સુધી? અનંતા ગયા. કોઈ દી આપણને એનું દુઃખ ન થતું? અનંતા વયા ગયા ને આપણે રહી ગયા. આપણે કોની સામું જોઈએ છે? નીચે જ જોઈએ છે. પહાડ ચડવું હોય તો શું જોવું જોઈએ? નીચે જોવું જોઈએ કે ઉપર જોવું જોઈએ? પૈસા કમાતા હોય ત્યારે શું જોતા હશે? બાજુમાં જોવે કે ઓલા એક દુકાન શરૂ કરીને આજ બે થઈ ગયા તો મને કેમ હજી એક ની એક કરી? ત્યાં તો બધું વિચાર કરે છે, કોમ્પિટિશન કરે છે ને કે ભાઈ આને આ ગાડી હતી એમાંથી આ મર્સિડીઝ લઈ લીધી તો હવે મને કેમ એમને એમ રહી ગયો. ત્યાં આગળ જોવે છે, મમતા છે ત્યાં શું જોવે છે? આગળ જોઈએ. એમ આમ વિચાર કેમ નથી આવતો? અનંતા જીવો મોક્ષમાં ચાલ્યા ગયા અને હું કેમ રહી ગયો? તો ભૂતકાળમાં જે જીવો મોક્ષમાં ગયા છે વર્તમાનમાં જાય છે. ક્યાંથી જાય છે વર્તમાનમાં? મહાવિદેહ ક્ષેત્રમાંથી પણ અત્યારના જીવો મોક્ષમાં જાય છે. છ મહિના ને આઠ સમયમાં 608 જીવો. કોઈ દી યાદ આવે છે કેલેન્ડર વર્ષ પૂરું થયું ત્યારે શું થયું? કે મારો એક વર્ષ પૂરું થયું એમ વિચાર આવે. બિઝનેસ અહીંયા આઈ થિંક હોય ને, ડિસેમ્બર એન્ડિંગ કે ગમે તે હોય જે, ત્યારે એમ થાય મારું એક વર્ષ ધંધાનું પૂરું થયું, ચલો બેલેન્સ શીટ કાઢીએ શું પ્રોફિટ થયો ને. એમ વિચાર કર્યો કે આ એક વર્ષમાં મહાવિદેહમાંથી કેવા જીવો મોક્ષે ચાલ્યા ગયા. એમ વિચાર કેમ નથી આવતો કે જીવો મોક્ષમાં જતા જાય છે ને હું અહીંયા એવો ને એવો રહી ગયો? તો વર્તમાનમાં જે મહાવિદેહમાંથી જાય છે અને ભવિષ્યમાં જશે. ભવિષ્યમાં કોણ જવાનું છે? બોલવામાં તો તરત જ જવાબ આવે છે ને. જે હોય સારો ઉત્સાહ સારો એની વાત નથી, પણ એ પ્રકારે એવો પુરુષાર્થ, ભાવના સુંદર છે, ભાવનાની પાછળ એવો પુરુષાર્થ પણ કરવો. જરૂર મારે મોક્ષમાં જ જવું છે, હવે મને બીજું જવું નથી, મારે તો મોક્ષ પૂરીમાં છે. ચાલો રે સંસારી સૌ ગુરુજી બોલાવે, મારે જવું છે મોક્ષ નગરમાં, મારે જવું છે. સ્વરૂપ સમજવાની, આ બીજો શબ્દ છે. પણ આપણને ગુરુ નો વાણી નો કોલ આવે, જેમ કે ને ટેલિફોનમાં કોઈ આવે, તમારો ટેલિફોન છે શું જઈએ છે ને, એમાં જ્ઞાની ગુરુ આપણને બોલાવે. ચાલો રે સંસારી જીવો સાંભળવા જઈએ, ગુરુજી બોલાવે, મારે પામવું છે સ્વરૂપ સમજવા, મારે જવું છે, હવે મારે મોક્ષમાં જવું છે. તો મોક્ષમાં જવાની ભાવનાની પાછળ તે પ્રકારનો પુરુષાર્થ પણ આપણે જરૂર કરવો પડશે. તે પુરુષાર્થ કયો છે, શું કરવાથી, એ વાત હવે કે છે. ભવિષ્યમાં જાશે, હું પણ ભવિષ્યમાં જવાનો છું, તો એ બધો સમ્યક જ્ઞાનનો પ્રભાવ છે. એની પાછળ કોણ આપણને લઈ જશે મોક્ષમાં? જેવી રીતે કોઈ અજાણ્યો માર્ગ હોય તો આપણે કોને સાથે લઈએ છીએ? ગાઈડ લઈએ છીએ ને, ભૂમિયો ગાઈડને લઈએ છીએ અજાણ્યા માર્ગે જવું. એમ મોક્ષમાં જવા માટે, શિવપુરી શિવનગરમાં જવા માટે કોણ છે આપણી સાથે સાથીદાર? કોણ છે? કે સમ્યક જ્ઞાન છે. એ બધો પ્રભાવ, એ બધી મહિમા તે સમ્યક જ્ઞાનની છે. સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન, યથાર્થ જ્ઞાન, જેમ જે વસ્તુ છે તેમ જાણવું તેનું નામ સમ્યક જ્ઞાન. છ દ્રવ્યો જેમ છે તેમ, સાત તત્વ જેમ છે તેમ જાણવું તે સમ્યક જ્ઞાનનો મહિમા છે, એનો પ્રભાવ છે. એમ કોણે કહ્યું છે? જીનેન્દ્ર દેવે, મુનિનાથ, મુનિઓના પણ જે નાથ છે. મુનિઓ પણ જેમની વાણી સાંભળે છે, જેમની મહિમા કરે છે, વંદન પૂજન કરે છે, એવા જીનેન્દ્ર દેવે આમ કહ્યું છે. દોલતરામજી એમ કહે છે, અમે તો કહીએ છીએ, અમારા ઉપર કદાચ વિશ્વાસ ન હોય તો ભગવાન ઉપર તો વિશ્વાસ છે કે નહીં? આમ કોણે કહ્યું છે? જીનેન્દ્ર દેવે, વિતરાગી પરમાત્માએ કીધું છે કે સમ્યક જ્ઞાનના પ્રતાપે ભૂતકાળમાં જીવો મોક્ષને ગયા છે, વર્તમાનમાં જઈ રહ્યા છે, અને ભવિષ્ય કાળમાં પણ જે જે મોક્ષે જવાના છે તે સમ્યક જ્ઞાનથી જ જવાના છે. સમ્યક જ્ઞાન ન હોય અને મોક્ષમાં જાય એવું બની શકે નહીં. જેમ ઓલું હોય છે ને વર્ક પરમિટ, અહીંયા આવવા માટે શું જોઈએ? વિઝા જોઈએ. વિઝા વગર ન અવાય. એમ અહીંયા શું કહે છે? મોક્ષમાં જવા માટે શું લેવું પડશે? સાથે વિઝા લેવા પડશે ને, સમ્યક જ્ઞાનના વિઝા લેવા પડશે તો મોક્ષમાં જવાશે. તો એ સમ્યક જ્ઞાનની મહિમા છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છારૂપી ભયંકર દાવાનળ. દાવાનળ કદાચ અગ્નિ જુદી છે, દાવાનળ જુદો છે. દાવાનળ કોને કહેવાય? એટલી મોટી આગ લાગી હોય કે સામાન્ય પાણીથી કે એવી રીતે બુજાય નહીં. સામાન્ય ઘરમાં ફાયર લાગ્યું હોય તો જુદી વાત, પણ આ તો જંગલ હોય મોટું અને એમાં દાવાનળ લાગ્યું હોય જંગલો મહિલાનો માઇલો સુધીમાં, એ દાવાનળ બુજાવવો કેટલો મુશ્કેલ છે. એમ આ જીવને શું છે? સામાન્ય અગ્નિ નથી પણ દાવાનળ. પાંચ ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છા, વિષયો નહીં વિષયોની ઈચ્છા. અને ક્યારે ઈચ્છા હોય છે પાંચ ઇન્દ્રિયોના વિષયની? અજ્ઞાનમાં પણ પેલા કઈ હોય? વન આફ્ટર અનધર હોય ને. કેમ? આપણે ખાવા બેઠા ત્યારે તો રસેન્દ્રિય નહીં છે, ત્યારે બીજી ક્યાં છે? અંદરમાં તો પૂરેપૂરી પડી છે, એની પાસે પૈસા નથી પણ પૈસાની મમતા તો પૂરી છે. ખાવ છે થોડું પણ મમતા કેટલી પડી છે? વધારે, પૂરેપૂરી મમતા પડી છે. ખાવું તો થોડુંક ખાઈ શકવાનું કારણ કે એની શક્તિ નથી, પણ બાકી મમતા તો બધાની પૂરેપૂરી પડી છે. અને આ જીવને એક ઇન્દ્રિયના વિષય સાથે પણ કેટલી બધી જોઈએ. ખાવા બેઠો હોય તો શું જોવે? સરસ મજાનું પેલા તો રસેન્દ્રિયની એક તો આઈટમ જોવે, પછી સામે શું જોવે? ટીવી કદાચ ચાલુ હોય અથવા બીજું જોતો હોય, સામે સંગીત સાંભળવું હોય, ઠંડી જરા ભાઈ કે ગરમી લાગતી હોય તો ફેન ઓન કરો. બધે પાંચ ઇન્દ્રિયના વિષયો જાણે એક સાથે ભોગવી લો એવી મમતામાં આ જીવ રચ્યો પચ્યો છે. અંદરમાં દાવાનળ ફાટ્યો છે, અંદરમાં એવી પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યેની દાવાનળ ફાટ્યો છે કે એને ક્યાંય સંતોષ નથી. બાજકા ભરે છે, બધે દોડે છે. ઓલું હરણિયું તો ખાલી એક પાણી તરફ દોડે છે, ના તો કઈ તરફ, ચારે બાજુ દોડે છે, કઈ ઠેકાણું નથી. ઘડીક સ્પર્શેન્દ્રિયમાં, ઘડીક રસેન્દ્રિયમાં, કદી ઘાણેન્દ્રિયમાં, ક્યાંય ક્યાંય દોડે છે જીવને. રસોઈ પણ બનાવે તો કેવી જોઈએ ભાઈ? સુગંધદાર નાખો. લીમડો આપણે નાખીએ, મીઠો લીમડો શેના માટે લાખીએ? એમાં સુગંધ માટે. અરે ભાઈ, તને સુગંધ ખાવી છે કે વસ્તુ ખાવાની છે? એની ઇન્દ્રિયોને પોષવા માટે વિચાર નથી આવતો કે એ પાંદડું તોડતા કેટલા જીવોની હિંસા કરીએ. પોતાની એક ક્ષણ માટેના સુગંધ, પછી ખબર પડે છે સુગંધ કેવી રહે છે, કેવી જીવની મમતાનો વિચાર કરીએ. છૂટતી નથી, દાવાનળ ફાટી નીકળ્યો છે અંદરમાં. દાવાનળ ફાટી નીકળ્યો હોય અને એમાં કોઈ વસ્તુ જીવ ભરાઈ ગયો હોય, કેવું દોડાદોડી કરે જીવ બચાવવા ચારે બાજુ. એમ આ જીવ સુખને માટે દાવાનળ ફાટ્યો છે તો પાંચ ઇન્દ્રિયના વિષયમાં દોડાદોડી કરી રહ્યો છે. દાવાનળ છે જેવો તેવો નથી. પાંચ ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છારૂપી ભયંકર, પાછું કેવો લખ્યું છે, દવદાહ, ભયંકર દાવાનળ. સંસારી જીવરૂપી અરણ્ય એટલે જૂના પુરાણા જંગલને બાળી રહ્યો છે. દ્રષ્ટાંત આપે છે, મોટું જંગલ હોય એમાં આગ લાગે છે, એમાં પણ પાંદડાની સુકા હોય તો કેવું લાગે છે? આગ એકદમ લાગી જાય. એમ આ વનને જેમ દાવાનળ આગ લાગે છે, એમાં સંસારી જીવને વિષયોની ઈચ્છારૂપી દાવ લાગ્યો છે. આ આ જીવની વાત છે, નારકીની કે તિર્યંશની? બેઠેલાની. આપણને વિચારવું પડશે. અહીંયા ભલે આવું સાંભળીએ છીએ પણ ઘરે જઈને શું હોય છે? મજા છે ને, ખાઈ પીને સુઈ જતા હોય છે. મને ક્યાં દાવાનળ, શું મને તો અહીંયા દુઃખનો આ છાંટોય નથી દેખાતો. કેટલો બધો અભિપ્રાયમાં ફરક છે. જ્ઞાની એમ આપણને જોવે છે કે તું પાંચ ઇન્દ્રિયના વિષયોની ઈચ્છાની દાવાનળમાં બળી રહ્યો છો, અને આપણે આપણને સુખી માને છે. આટલો અભિપ્રાયમાં ફેર કરવો પડશે તો જ્ઞાની થવાશે. પોતાની જાતને માની લે સુખી છે, મારે કાંઈ દુઃખ જ નથી. જ્ઞાનીની સાથે તને હજી થવામાં વાર છે. એ બે મુનિરાજ છે, સમ્યક જ્ઞાનનું એમાં દેખાડે છે. સમ્યક જ્ઞાન બે બાજુ ચલે છે, આ એવું સમ્યક જ્ઞાન છે. પૂર્ણ જે રીતે દ્રષ્ટાંત લેવું હોય, બાકી તો મુખ્ય કહેવાનું શું છે કે સમ્યક જ્ઞાન જ એ જીવને સુખનું કારણ છે, એનાથી જ એને સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે. તો પાંચ ઇન્દ્રિયના વિષયોની ઈચ્છારૂપી ભયંકર દાવાનળ સંસારી જીવોરૂપી
કમ્પેર કરે છે. અરણ્ય, અરણ્ય એટલે વન, જંગલ એને બળી રહ્યો છે. તેની શાંતિનો ઉપાય બીજો નથી, સમ્યક જ્ઞાન સિવાય એને શાંત કરવાનો બીજો કોઈ ઉપાય નથી. આ જે અગ્નિ બળી રહી છે, વિષયોની ઈચ્છારૂપી અગ્નિ, એને શાંત કરવા માટે સમ્યક જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. માત્ર જ્ઞાનરૂપી વરસાદનો સમૂહ જ તેને શાંત કરે છે. એ ભયંકર દાવાનો લાગ્યો હોય તો એને કાંઈ એકાદ બે ફાયર એન્જિનથી કાંઈ વળે નહીં, ત્યાં તો કેવું પડવું પડે, મુસળધાર વરસાદ. શું કહે એને ગુજરાતીમાં? મુસળધાર વરસાદ ને શું કહે? નહીં, ગુજરાતીમાં શું કહે એને? ધોધમાર, સાંભેલા ધાર. શું કહે એને? સાંભેલા ધાર કે ધોધમાર વરસાદ. જે કેતા આ તો અહીંયા કે છે, સામાન્ય આ કઈ શાસ્ત્ર જ્ઞાન ને ધારણા જ્ઞાન થી કઈ વિષયની ઈચ્છા તારી બુજાવવાની નથી. તારે તો સમ્યક જ્ઞાન રૂપી શાંત વરસાદ વરસાવવો પડશે. જ્ઞાન રૂપી વરસાદ નો સમૂહ તે જ માત્ર તારી ઈચ્છાઓને શું કરશે? શાંત કરશે. ઈચ્છા થઈ આપણે શું માનીએ છીએ? ઈચ્છા થઈ એને તમે વસ્તુ આપશો તો તમારી ઈચ્છા શાંત. અત્યાર સુધી પ્રયત્ન શું થાય છે આપણો? કે જે જે વિષયની ઈચ્છા થાય એ વિષય મને મળી જાય એટલે મને શાંતિ થાય છે. એવું બને છે કે નહીં? એવું બને છે કે નહીં? માન્યતા જુદી વાત, એવું બને છે કે નહીં? બને છે ને? ભૂખ લાગે છે, ખાઈ લઈએ તો શાંતિ થઈ જાય છે ને? શું થાય છે? એક ઈચ્છા ખાવાની જતે એની સાથે શું થાય છે? બીજી 10 ઈચ્છાઓ ઉભા થાય છે. એના માટે સરસ એક દ્રષ્ટાંત ગુરુદેવજી બહુ સરસ આપતા. શું શેનું આપતા હતા? બકરું કાઢતા ઊંટ પેઠું. સાંભળ્યું હશે કદાચ. એક ઘરડા ડોસીમાં હતા. પેલા તો જૂનું જેને કે ને ઝૂંપડા જેવું ઘર હોય ને બહાર કેવું હોય એનો ઝાંપો હોય, ઝાંપો કદાચ જોયો હશે, ફેન્સિંગ જે હોય એમાં. તો એક વાર ડોસીમાં સવારના ઉઠા, જોયું તો શું થયું, ઉઠા હજી જસ બહુ અજવાળું નતું થયું કે જોયું બકરું એક બિચારું બિલાડું જે હોય એ મરી ગયેલું પડ્યું તું ત્યાં. બહુ હશે જૂનું, મરવા જેવું હશે ત્યાં પડ્યું. હવે કોઈ બીજાને બોલાવે તો શું થાય? પૈસા આપવા પડે. તેને શું થયું? હજી તો અજવાળું બહુ થયું, ચાલ હું જ નાખ્યા આવું તો કોઈ જોશે નહીં ને પૈસા બસ છે. તેમણે શું કર્યું? ટોપલામાં એ લઈને બહાર નાખવા જાય છે. ભૂલ શું થઈ ગઈ? ઝાપો ખુલ્લો. એમાં એક મરવાન જ હતું એવું ઊંટ આવીને જાતું તું ત્યાં જ આવીને બેસીને પડીને મરી જાય. શું થયું? બકરું કાઢતા હવે એને કઈ ઉટડાને કઈ ટોપલામાં નાખીને ફેંકવા જવાય છે થોડી? એમ આપણે આ શું કરીએ છીએ? એક રાગને ટાળવા જઈએ છીએ, એક ઈચ્છાને ટાળવા માટે કરે ત્યાં બીજી ઘણી ઈચ્છાઓ આવી જાય છે. એક બકરું કાઢ્યું પણ ઊંટડું આવીને બેસી જાય. એ કોઈ ટાળવાનો ઉપાય નથી. સમ્યક જ્ઞાન કે ઈચ્છાને ઉત્પન્ન ન થવા દે. આપણે તો શું કરીએ છીએ? ઈચ્છા થઈ પછી એને ટાળે છે. સમ્યક જ્ઞાન શું કરે છે? ઈચ્છાનો જ અભાવ કરે છે, ઈચ્છાને ઉત્પન્ન થવા જ ન દેતું. એ સાચો ઉપાય છે. રોગ થયા પછી દવા કરી કે રોગ ન થવા દેવો? સાચો ઉપાય શું છે? રોગ થયો અને પછી દવા લ્યો એ કોઈ સાચો ઉપાય, પણ રોગ જ ન થાય એવી આપણે તૈયારી. એમ આ સમ્યક જ્ઞાન વિષયોની ઈચ્છાને ટાળી નાખે છે. આ એની મહિમા છે, એનો ભાવાર્થ. ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેય કાળમાં જે જીવો મોક્ષ પામ્યા છે પામશે અને વર્તમાનમાં વિદેહ ક્ષેત્રે પામે છે તે આ સમ્યક જ્ઞાનનો જ પ્રભાવ છે, એનો જ પ્રતાપ છે. શ્રેણીક રાજા આવતી 24ના પહેલા તીર્થંકર થશે એમાં કોનો પ્રતાપ છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનનો. કોઈ વ્રત નહોતું, ચારિત્ર નહોતું, કોઈ એવું નહોતું, છતાં કોના આધારે, કોના પ્રતાપે, પ્રભાવે તે પહેલા તીર્થંકર થશે? સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન. પણ જીવોને એની મહિમા આવતી નથી. જીવોને શેની મહિમા આવે? બાર વ્રત તપ ઉપવાસ કરે છે કે નહીં? બહારના દેખાવની એને મહિમા આવે છે પણ પોતાના સ્વભાવની એને મહિમા આવતી નથી. અહીંયા કહે છે, ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્ય ત્રણેય કાળમાં જે જીવો મોક્ષ પામ્યા છે, ભવિષ્યમાં પામશે અને વર્તમાનમાં વિદેહ ક્ષેત્રથી પામે છે તે આ સમ્યક જ્ઞાનનો જ પ્રભાવ છે, પ્રતાપ છે. એમ પૂર્વ આચાર્યોએ, જિનેન્દ્ર દેવોએ, મુનિઓએ બતાવ્યું છે, કહ્યું છે. જેવી રીતે દાવાનળ વનમાં લાગેલી આગ, મોટું વન જંગલ હોય એમાં આગ લાગે, ત્યાંની બધી વસ્તુઓને ભસ્મ કરી નાખે છે, તેવી રીતે પાંચ ઇન્દ્રિયો સંબંધી વિષયોની ઈચ્છા સંસારી જીવોને બાળે છે, દુઃખ આપે. ચારે બાજુ આગ લાગી હોય વનમાં, હવે એને બચવાનો ઉપાય શું હોય? કોઈ મૂર્ખો માણસ હોય, ચારે બાજુ આગ લાગી છે, ઈસ્ટ ઉપદેશમાં દાખલો આપ્યો છે કે ચારે બાજુ આગ વનમાં લાગી છે, એક જણ એક વચ્ચેના ઝાડ ઉપર ચડીને ઉપર બેસે છે અને શું માને છે, હું તો બચી ગયો, હું તો સેફ છું, આ બિચારા કેવા મરે છે, સેફ છે એ? કે ભાઈ તને ટાઈમ થોડોક છે, બાકી તો હમણાં એ આગ આવીને તને પણ ભરખી જશે, તને પણ બાળી મૂકશે. એમાં આપણે શું વિચાર કરીએ છીએ? આવું મરણ તો આ લોકોને થાય છે, એક્સિડન્ટ તો આને થયો, આને થયું, મને તો હું કેવો છું, સુરક્ષિત છું, હું તો સેફ છું, અમર છું, મને કાંઈ થવાનું નથી, એવી ખોટી કલ્પનામાં ઉભા છીએ, બેઠા છીએ. પણ એ જ આયુષ્ય કે બીજાને તકલીફ પડે ને, આપણને ન પડે ને, પુન પાપના ઉદય કોને આવતા હશે, બીજાને આવે ને, એવી મૂર્ખામી આપણે કરીએ છીએ. તો અહીંયા કે છે કે જેવી રીતે દાવાનળ વણની આગ, ત્યાં જે જે વસ્તુ હોય, જે જે જીવ હોય, બધાને ભસ્મ કરી નાખે, બાળી નાખે છે, તેવી રીતે પાંચ ઇન્દ્રિયો સંબંધી ઈચ્છા, વિષયોની ઈચ્છા, વિષયોનું વિષ. એક જગ્યાએ સરસ લખ્યું છે, બાહ્યનું વિષ તો એક વાર મારે છે, પોઈઝન, આ વિષયોનું વિષ આ જીવને અનંત વાર મારે છે. એક ઓલું બહારનું ઝેર લેવાથી તો કદાચ આ એક મરણ થશે, પણ આ વિષયોનું, વિષયોની ઈચ્છારૂપી વિષ, પાંચ ઇન્દ્રિયના મમતા, એમાં સુખ બુદ્ધિ, એ રૂપી જે ઝેર છે, આ જીવને અનંત વાર મારે છે, સમયે સમયે ભાવ મરણ કરાવે છે. તો એ ઈચ્છા સંસારી જીવને બાળે, કોને બાળે છે, સિદ્ધને કે સંસારીને? સિદ્ધ ભગવાન તો એવી ઈચ્છાઓથી મુક્ત થઈ ગયા છે, અનંત સુખને પ્રાપ્ત થઈ ગયા છે, હવે એને બાળતું નથી. આવી એને અંદરમાં વેદના થવું જોઈએ. શબ્દો તો વાંચીએ છીએ, વાણી તો સાંભળીએ છીએ, પણ પાછા કેવા છીએ આપણે? એનું એને અંદરમાં ભાવ ભાષણ જેને કહે, વેદન થવું જોઈએ કે આ વિષયોની ઈચ્છા એ બાળે છે મને. તો રિયલી હું મારા જીવનમાં એવો પ્રયોગ કરું કે મને એવું દુઃખ લાગે છે? ખાવા પીવાની ઈચ્છા, પાપની ઈચ્છા તો બાળે છે, પણ પુણ્યની ઈચ્છા, સુભાવ પણ મને બાળે છે, એવું અંતરમાં એનું દુઃખ, એનું વેદન એને થવું જોવે. આ જીવે ખરેખર વિચાર કરીએ, ભૂતકાળમાં નરક નિગોદના એવા દુઃખ ભોગવા છે, એ એણે ભોગવાને કેવળીએ જાણ્યા, એ વાણીથી આપણે આગળ આવી ગયું છે પેલી ચાર ગતિના દુઃખનું, કે આ કોઈ દુઃખ કહી શકવા યોગ્ય નથી. એવા દુઃખ એને ભોગવા છે કે એના દુઃખની વાત જેણે સાંભળી એના પણ આંખમાં આંસુ આવ્યા, એવા ભયંકર દુઃખ આ જીવે કેટલી વાર ભોગવા છે, અને છતાં હજી એનું એને દુઃખ લાગતું નથી. અહીંયા કહે છે, એવી ઈચ્છા સંસારી જીવોને બાળે છે, દુઃખ આપે છે. હવે એનો ઉપાય શું છે? કે જેવી રીતે ધોધમાર વરસાદ, એકદમ ધોધમાર વરસાદ તે દાવાનળને બુજાવી નાખે, સામાન્ય વરસાદ નહીં પણ એકદમ વરસાદ વરસે છે, તે જંગલમાં લાગેલી આગને બુજાવી નાખે છે, તેવી રીતે આ સમ્યક જ્ઞાન તે વિષયોની ઈચ્છાને શાંત કરે છે, દબાવતું નથી, નષ્ટ કરે છે, ઉત્પન્ન જ થવા દેતું. જ્યાં સમ્યક જ્ઞાન થયું, મારું સુખ તો મારામાં છે, મારી શાંતિ તો મારામાં છે, એવું જ્યાં સમ્યક જ્ઞાન થયું, તો એને પાંચ ઇન્દ્રિયના વિષયોની ઈચ્છા રહેતી નથી. વિષયો રહે છે, પદાર્થ એના સ્થાને રહે છે, પણ એના પ્રત્યેની મમતા ને એવી ઈચ્છા એને થતી નથી. સવારના 38 ગાથામાં આવ્યું ને, પોતપોતાની સ્વરૂપ સંપદાથી પરદ્રવ્યો મને સ્ફુરાયમાન છે, તો પણ શું છે, હવે ભાવક ભાવ પણે કે નહીં પણે, મને હવે ફરીથી મોહ ઉત્પન્ન કરાવે એવું રહ્યું નથી. સંયોગો તો એની જગ્યાએ રહેશે, સંયોગ છોડવા છે કે સંયોગની મમતા છોડવી છે. આપણે શેમાં ટ્રાય કરીએ છીએ? રાગ એવી ને એવી રાખીએ, મમતા એવો ને એવો રાખીને પદાર્થને દૂર કરવા. એ રીતે કોઈ પદાર્થો મમતા દુઃખ દૂર થવાનું એક જ ઉપાય છે, જે વિષયોની ઈચ્છાને નાશ કરી દે છે. આ રીતે ચોથી ઢાળમાં આપણને સમ્યક જ્ઞાનની મહિમા દેખાડે છે. પહેલી ઢાળમાં શું દેખાડ્યું હતું? ચાર ગતિના દુઃખ. બીજી ઢાળમાં શું દેખાડ્યું? ચાર ગતિના પરિભ્રમણનું કારણ, મિથ્યાત્વ, દર્શન, જ્ઞાન અને ચારિત્ર, એમાં પણ ગ્રહિત અગ્રહિત એવા પ્રકાર પડ્યા હતા. ત્રીજી ઢાળમાં શું દેખાડ્યું? કે મોક્ષ માર્ગ, દુઃખને ટાળવાનો ઉપાય. દુઃખ પહેલા દેખાડ્યું, દુઃખનું કારણ દેખાડ્યું, ત્રીજામાં દુઃખને ટાળવાનો ઉપાય. તો ઉપાય શું છે? તો કે મોક્ષમાં પૂર્ણ સુખ છે, તો મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવો. તો મોક્ષ માર્ગ શું છે? સમ્યક દર્શન, જ્ઞાન ને ચારિત્ર. ત્રીજી ઢાળમાં સમ્યક દર્શન ની વાત કરી કે એના 8 ગુણ છે અને 25 દોષ છે. અને પછી અહીંયા આપણને ચોથી ઢાળમાં કોની વાત કરે છે? સમ્યક જ્ઞાન ની મહિમા કરે છે. કે સમ્યક જ્ઞાન છે એના બે પ્રકાર છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. પછી એની 5 પર્યાય ની વાત આવી, પછી એમાં શું વાત આવ્યું? એના 3 દોષ છે સમ્યક જ્ઞાન ના. ક્યાં ક્યાં? સંશય, વિપર્યય અને અનધ્યવસાય. એવા 3 દેખાડીને આ સમ્યક જ્ઞાન ની આપણને અહીંયા મહિમા દેખાડે છે. હવે તેની 9મી. પુણ્ય પાપમાં હર્ષ વિષાદ નો નિષેધ અને સાર સાર વાતો. સાર સાર એટલે એને હિત કરે, એને ઉપયોગી, અંતરમાં થાય એવી વાતો હવે કહે છે. અને શું કહે છે? પુણ્ય પાપમાં હર્ષ વિષાદ ન કર. પુણ્ય ઉદય આવતા લોકોમાં વાહવા થાય, શરીરમાં એકદમ સુંદરતા અનુકૂળતા હોય, પૈસા જોઈએ એટલા બધી મળતી, બાહ્ય અનુકૂળતાના શું હોય, ઢગલા પડ્યા હોય, તો તેમાં હર્ષ ન કરવો, હરખ ન કરવો, સુખ ન માનવો. અને પાપનો ઉદય આવે, શરીરમાં રોગ આવે, નિર્ધનતા આવી જાય, કોઈ બોલાવે નહીં, બધા એને હેરાન કરે, એવો પાપનો ઉદય હોય તો શું કરવું? વિષાદ કરવો. વિષાદ ન કરવો, પુણ્યના ઉદયમાં અનુકૂળતામાં હરખ ન કરવો અને પાપના ઉદયમાં વિષાદ ન કરવો. પણ એમને બેઠા રહેશે તો કઈ પાપ ટળી જશે? કઈક તો કરવું જોઈએ ને. કઈ તારો પુણ્ય ઉદય આવતા એ સહેજે ટળી જશે. તું કઈ ગમે એટલા વિકલ્પ કરીશ, ગુજરાતીમાં શું કે ઉધામાં, ગમે એટલા ઉધામાં કરીશ, એ કઈ ઉદય બદલવાનો નથી. ઉદય તો ઉદયના ટાળે બદલશે, તું તારા પેણા બદલી ના. ખરેખર વિચાર આપણે કરીએ, પુરુષાર્થીને માટે કઈ અશક્ય નથી અને પ્રમાદીને કઈ મળવાનું નથી. પ્રમાદ કરવાથી એક વસ્તુ પણ કઈ મળવાનું, અને પુરુષાર્થ સ્વસન્મુખ નો કરતા એને મળ્યા વગર રહેવાનું નથી. ગમે તેવા બહારના વિકલ્પોમાં રહેશું, એનાથી કાર્ય થવાનું નથી. એટલે આપણને કહે છે કે જગતમાં પુન પાપનું તો ઉદયો એક પછી એક આવવાના છે. બહારમાં બોલીએ તો ખરા ને, પણ જિંદગીમાં તડકો છાંયો તો આવ્યા કરે, ભરતી ઓઢતો બોલીએ છીએ, તો બધું બોલીએ, ઘણું બોલીએ છીએ, પણ શું થાય છે? ભાવ ભાષે નથી. આરંભે સુરા છીએ. કેવા છીએ? આરંભે સુરા, પાછા એવા ને એવા. એમ કામ ચાલશે નહીં. જેવું બોલીએ છીએ તેવું અંતરમાં એને ખ્યાલ આવવો જોઈએ. સંસારમાં જો આવું પુન પાપ સુખ દુઃખ ન હોય તો હું સિદ્ધ દશામાં હોય એવું નવાય છે? કે ભાઈ હમણાં બહુ સરખાઈ હતી, પણ હરખું હમણાં હવે ચાલતું નથી બરોબર, એમાં નવું શું કીધું તમે? સંસારમાં જો એવું ન ચાલે તો ક્યાં સિદ્ધ ભગવાન ને એવું હોય બધું? સંસાર જ એનું નામ કહેવાય. અનુકૂળતા, પ્રતિકૂળતા, હરક શોકના વિષયો જ્યાં મેળા કરે તેનું નામ તો સંસાર છે. તો અહીંયા આપણને કહે છે, ગમે તેવો યોગ હો, અનુકૂળતામાં હરખાવું નહીં અને પ્રતિકૂળતામાં ખેદાવવું નહીં. બેના વિષય વખતે જ્ઞાતા દ્રષ્ટા રહેવું, તેની વાત આપણને 9મામાં કહે છે. પુણ્ય પાપ ફલ માહી હરખ વિલખો મત ભાઈ, યહ પૂદગલ પર જાય ઉપજ વિનસે ફિર થાઈ. લાખ બાત કી બાત યહે નિશ્ચય ઉરલાવો, तोरी सकल जगदंद फंद नित आत्म ध्यावो। आपने साची शिखामण, जेम कोई सज्जन पुरुष होय, आपड़ा वडील के होय, एम साची सलाह जेम आपे एम आपने के भाई तू आ संसार मा पुन पाप ना उदय जगत मा कोने नथी आया। 63 सलाह का पुरुषों मा पण विचार करे, रामचंद्र जेवा कृष्ण जेवा एने पण केवा उदय आवा, के जेने त्रण खंड ना जे स्वामी केवाय एवा वासुदेव, जेनी अंडर मा केटला देवो होय, 8000 देवो होय, चक्रवर्ती एने 100 होय, आने केटला होय, अर्धा 8000। जेनी नगरी द्वारिका सेनानी हती, देवोए जेने बनावी हती, पुन फरी गया, कोने बचावी सका। द्वारके मा जारे आग लागी, पोताने बे भाईओ वासुदेव ने बळदेव बे भाईओ कोने बचावी सका। बदा बू अवाज करता था, दीकराओ राणियों नगरजनों प्रजाजनों बदा बचाओ बचाओ, कोने बचावी सका। क्यां गया पुण्य? एमने अग्नि ने बाळवा माटे शू कर्युं? पाणी नाख्युं, तो पाणी सेमा थई गयुं? तेल मां थई गयुं। 8000 देवो क्यां गया बदा? ए कोने आधीन हता? कृष्ण ने आधीन हता के कृष्ण ना पुण्य आधीन हता? ई तो व्यक्ति तो हतो ज, तो एना पुण फरता ए चाल्या गया। आवो संसार जो एने पण न थयो, अरे बीजा ने तो ठीक, पोताना मां बाप ने पण न बचावी सक्या। एमने एवो विचार आव्यो, चलो बीजा ने नहीं पण मां बाप ने तो बचावीए। रथ मां बेसाड्या, रथ ने पछी घोड़ा के बळद क्यांथी लावा? तो शुं थयुं? बे भाई खेंचे छे नगर ना दरवाजा सुधी लावे, त्यां शुं थाय छे? आकाशवाणी थाय छे, तमारा बे सिवाय कोई बचवानुं प्रयत्न करे छे तो नगर नो दरवाजो। जे आवा वासुदेव अने बळदेव एना मां बाप ने बचावी न सक्या, अने तू एम के हूँ आखू दुनिया नु करूं, समाज नु करूं, ने घर नु करूं, कोनू करवू छे? अने पुन फरता शुं थयुं? जन्मता जेने न जाणियो, मरता नहीं कोई रोनार रे, गर्व न करसो गात्र नो। जन्म थयो त्यारे ने कंस ना डर थी लई गया था ने भरवाड़ ने त्यां उछेरवा। जन्मता कोई न जाणियो ने मरता नहीं कोई रोनार, वन में एमनु थयुं के नहीं? कोण एने हतुं साथे? आवो ज्यां पुण्य फरता बधुं फरी जाय, अने तू कोना अभिमान मां रहे छे? गर्व न करसो गात्र, गात्र एटले शरीर, आ शरीर नो अभिमान करवा जेवू नथी, पुण्य नो अभिमान करवा जेवू नथी। रामचंद्र जेवाना जीवन मां पण शुं आव्युं? वनवास आव्यो। जे दिवसे राजपाट हतुं ते दिवसे वनवास आव्यो। आवा पुन पाप ना खेल जगत मां चाल्या ज करे छे, एमां जे शांति राखे छे, समाधान करे छे, तेनी बलियारी छे। पण एमां जे जोड़ाय छे एने फरीथी आवा ने आवा दुखो मळ्या करे छे। तो आपणने अहींया साची सलाह आपे छे भाई, अने एनुं चित्र पण आप्युं छे ने, पुण्यनुं देखाड्युं छे केवी रीते आरामथी बधुं बेठा छे, अने पापमां केवुं देखाड्युं छे નિર્ધનતા ને ભિખારી પણ। ભાઈ આવું જીવનમાં તો ચાલ્યા જ કરવાનું, જેમ કહીએ ને કરોડપતિ હોય એમાંથી ક કાઢી નાખે તો શું થઈ જાય? એવું જીવનમાં આવ્યા જ કરવાનું છે, થાય કે ન થાય એવું? અને આ રિયલી એક બનેલું છે, બિહારમાં ઘણા વર્ષો પહેલા એક અર્થક્વેક આવ્યો હતો, સિવિયર અર્થક્વેક હતો, એમાં એક જેને કહે ને અબજોપતિ કેવું હતો, એ પોતે સાંજનો ટાઈમ હતો, ઘોડા ગાડી લઈને બહાર ફરવા જતો, એમાં અર્થક્વેક બહાર ગયો, આવીને જોવે છે તેનું બધું જ કુટુંબ પરિવાર તો સાફ, બધું જ સાફ, એકલો ખાલી, અને શું રહ્યું હાથમાં? પહેરેલા કપડા. એના એ ભાવમાં થોડા વખત પછી શું માનતો હતો પેલા, કે હું આટલા કરોડોપતિ છું, અબજોપતિ, આ છે, ક્ષણમાં શું થઈ ગયું? એ તો એને થાય ને, આપણને તો નહીં થાય ને? આવું જીવનમાં ચાલે છે તો એમાં ક્યાંય હરખસો કરવા જેવું નથી. શું દેખાડ્યું છે? ત્રીજો ફોટો શેનો દેખાડ્યો છે? ત્રીજો પાછળ છે, દીક્ષાનું દેખાડ્યું છે ને? આવા સંસારના પાપ પુણ્યથી છૂટવા માટે શું કરવા જેવું છે? છૂટીને સંસારથી છૂટવા માટે આત્માના સમ્યક દર્શન પૂર્વક ચારિત્રની આરાધના દીક્ષા. આ સંસાર અસાર જાણીને સંસાર મને સુખદાયક છે ને આ મારા માનતા નથી એટલે દુઃખદાયક એમ નહીં, અનુકૂળતા હો તો પણ મને સુખ મળવાનું નથી એમ અસાર જાણીને દીક્ષા લેવા જેવી સસ અસાર સંસારને છોડી, ઈ આપણને છોડે, સંયોગ આપણને છોડે નહીં કરતા, આ સંયોગને આપણે છોડીને વનમાં ચાલ્યા જઈએ એવી વાત આમાં આપણને દેખાડે છે. ટાઈમ તો થઈ ગયો છે, એનો આપણે અન્વયાર્થ પછી લેશું.